તારીખ 25-2-1996 શ્રી નિભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 92. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
ગુરુદેવ શ્રીના પ્રવચન માટે એમ આત્મામાં નિશ્ચય કરીને ઘણા વખતથી પકડેલું જે વાળ તેને જોણે જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે એવો નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો વિજ્ઞાનઘન થયો થતો આ આત્મા આશ્રવોથી નિવર્તે છે. આ જે આટલા શબ્દો છે ચાર મૂર્તિ એ મૂર્તિકાના શબ્દો છે એટલે ઉદાહરણ ચિહ્નમાં લીધા છે. ફરીથી કે આવો પ્રથમ આવો વિકલ્પમાં નિશ્ચય થાય છે ઉપર કહ્યું ને, પ્રથમ તો આવો વિકલ્પમાં નિશ્ચય થાય છે એની આ વાત થઈ. એમ આત્મામાં નિશ્ચય કરીને હું આવો છું આવો છું આવો છું એમ આત્મામાં નિશ્ચય કરી ઘણા વખત હું પકડેલું જે ના તમે જેને કરી દીધું છે એવા સમુદ્રના ઘણા વખત ના ફસાયેલો છે જ્યાં સુધી ફસાયેલું રહે છે ત્યાં સુધી તે ના બહાર નીકળે પછી કિનારા તરફ જેને સરળ વિકલ્પ ને જલ્દી બની જાય વિકલ્પના ગમળના ઘરમાં આત્મા થાય છે અને નિર્વિકલ્પ સ્વરૂપનો નિશ્ચય કરો ત્યારે એ વિકલ્પના ગમળમાંથી છૂટો. એવો જ્યારે વિકલ્પને વમી નાખ્યા ત્યારે અનુભવ થયો એવો નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો શું કર્યું? અવલંબન લીધું, આશ્રય લીધો. કોનો? નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માનો અવલંબન લીધું, આશ્રય લીધો અને વિજ્ઞાન ઘન થયો થતો એટલે કે ઘનિષ્ઠપણે જ્ઞાનના અનુભવમાં રહ્યો થતો આ આત્મા આશ્રવોથી નિવર્તે છે એને આશ્રવોનો નાશ થાય છે કહેવાની જરૂર નથી કે એને બંધનો પણ નાશ થાય છે કેમકે બંધ તો આશ્રવપૂર્વક થાય છે. આટલા જે ટીકાના શબ્દો છે એના ઉપર ગુરુદેવનું પ્રવચન છે. જુઓ આત્મામાં આમ નિશ્ચય કરીને એમ કહ્યું છે. શું કહ્યું છે? કે આત્મામાં આવો નિશ્ચય કરવો ભાઈ માર્ગ જીવો છે તેવો પ્રથમ નિશ્ચય કરવો જોઈએ. પહેલાં તો નિર્ણય કરવો જોઈએ. તેમાં બીજી રીતે માનવા જઈશ નિશ્ચય બીજી રીતે થશે તો માર્ગ હાથ નહીં આવે. મિથ્યાત્વના આશ્રમથી નિવર્તવા પહેલા આશ્રમમાં મિથ્યાત્વનો આશ્રમ નિવર્તે છે એમ કેવું એ મિથ્યાત્વના આશ્રમથી નિવર્તવા માટે પહેલા આંગણામાં ઊભા રહીને આંગણામાં એટલે વિકલ્પ દશામાં વિચાર દશામાં ઊભો રહીને પોતાની ચીજ આ છે એવો યથાર્થ નિશ્ચય કરવો જોઈએ કે મારું આવું સ્વરૂપ છે તેનો યથાર્થ નિશ્ચય સન્મુખ થઈને કરવો જોઈએ. આવો નિશ્ચય કરીને અંદર પ્રવેશીને અનુભવ વડે સર્વ આશ્રવનો ક્ષય કરું છું એમ કહ્યું. એટલે કે આ અપ્રતિહત પુરુષાર્થના ઉપાયની વાત કરી છે. અપ્રતિહત એટલે પાછો ન પડે તેવો, પ્રતિહત એટલે પાછું પડવું, પ્રતિ એટલે પાછું, હત એટલે પડવું, અપ્રતિહત એટલે પાછું ન પડે એવો જોરદાર ઉપાડ, એવો જોરદાર પુરુષાર્થનો ઉપાડ કે હવે પાછો નહીં ફરે. ઓહો, સંતોએ ગજબ કામ કર્યા છે. આ બધી આવી વાતો કરીને અમૃતચંદ્રાચાર્ય દેવે ગજબનું કામ કર્યું છે. 72મી ગાથા તો એને 3-3 વાર ભગવાન કહીને બોલાવ્યો છે. 72મી ગાથામાં 3 વખત કહ્યું ભગવાન આત્મા તો આવો છે, ભગવાન આત્મા તો આવો છે. જાગરે નાથ જાગ, રાગ રાગમાં એકત્વ કરીને શું તને પાલવે નહીં. વાણી કેવી છે કે રાગમાં એકત્વ કરીને તું સૂઈ ગયો છું, પઢી ગયો છો. જેમ માણસ ઊંઘી જાય ત્યારે એને ભાન નથી હોતું કે હું ગાદમ ઉપર સૂઈ ગયો છું કે પલંગ ઉપર સૂતો છું, ઊઢીને સૂતો છું કે ઓઢા વગર સૂતો છું, કાંઈ એને ખબર ન પડે. એમ મિથ્યાત્વમાં એને ઊંઘી ગયો છે, ખબર નથી કે હું મને નુકસાન કરું છું કે લાભ કરું છું, એની ખબર નથી. રાગના એકત્વમાં તું તને પાલવે નહીં એમ સુઈ રહે, તને નહીં પાલવે, દુઃખી થઈ જઈશ. નિર્મળ પરિણતિમાં જાગ્રત થવું એ તારી શોભા છે. જાગ્રત થઈને નિર્મળ થા પરિણતિમાં. ભગવાન ભગવાન તો અત્યંત શુચિ એટલે પવિત્ર, ભગવાન તો અત્યંત શુચિ વિજ્ઞાન ઘન સ્વરૂપ અને સુખનું કારણ છો. 3 બોલ અમાતે ગાથાના છે કે તું પવિત્ર છો, વિજ્ઞાન ઘન છો અને તું પોતે સુખ સ્વરૂપ છો, એથી સુખ ઉત્પન્ન થવાનું કારણ પણ તું પોતે છો. આવો ભગવાન આત્મા છે તેનો અનુભવ કરતા આશ્રવોનો ક્ષય થાય છે. પરિભાષા સૂત્ર બાંધ્યું છે ને ગાથા 72 પછી યથાસ્થાને આ ગાથા 73 મૂકી છે. દરેક ગાથા યથાસ્થાને મૂકી છે. મહાન આચાર્ય છે, કુંકુંદ આચાર્ય તો મહાન આચાર્ય છે, જેમનું નામ ગૌતમ સ્વામી ગંધર્વદેવ પછી પ્રણામ કરવામાં લેવામાં આવે છે. એવા એક જબરદસ્ત મહાન આચાર્ય છે કે આજે 2000 વર્ષ પછી પણ એમના વચનો, આધારભૂત વચનો, ઓથેન્ટિક સ્ટેટમેન્ટ તરીકે ગણાય છે, આધારભૂત વચનો ગણાય. કુંકુંદ આચાર્ય આમ કહ્યું છે. દરેક ગાથા એ યથાસ્થાને મૂકી છે. કહે છે કે તું રાગના રંગે રોળાઈ ગયો છો. હું રાગના રંગે રોળાઈ ગયો છું, સંસારના એટલા બધા રાગમાં રંગાઈ ગયો છો. એને આ નવો શુદ્ધ ચૈતન્યનો રંગ ચઢાવી દે. હવે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે આત્મા પવિત્ર છે એનો વિજ્ઞાન ઘન, એનો જ્ઞાન રંગે તું એને રંગ ચઢાવે. પ્રભુ તું વિતરાગ મૂર્તિ જીન સ્વરૂપ જ છો, ગુરુદેવની ખાસ શૈલી છે. ઉછાળી મૂકે પ્રભુ કહીને બોલાવે છે કે પ્રભુ તું વિતરાગ મૂર્તિ જીન સ્વરૂપ જ છો, હવે નિર્ણય કર, તારા સ્વરૂપનો નિશ્ચય કર. આ નિશ્ચયની ગાથા છે. તારા સ્વરૂપનો તું નિર્ણય કર, ઓળખાણ કર, નિશ્ચય કર અને રાગથી નિવૃત્ત. આ હું જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છું એમ નિશ્ચય કરીને સ્વભાવમાં ઢળતા રાગ દ્વેષનો ક્ષય થાય છે. નિશ્ચયપૂર્વક ઢળવાનું થશે, નિશ્ચય કર્યા વગર કોઈ ઢળી શકે નહીં. જુઓ, ઘણા વખતથી પકડેલું જે વાહન તેને જોડે તેને જેને છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ, જેણે સર્વ વિકલ્પોને જલ્દી ગમી નાખ્યા છે ને નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્ણય થયો કે વિમલ વિકલ્પનું વોમિટ ચાલુ થઈ ગયું, તે આશ્રવથી નિવૃત્ત થાય છે. વમળે ઘણા વખતથી વાણને પકડ્યું હતું, તે વમળ છૂટે એટલે વાણ ગતિ કરે. સમુદ્રના વમળની જેમ સર્વ વિકલ્પો જેણે જલ્દીથી ગમી નાખ્યા છે, શીઘ્ર શબ્દ ત્યાં લીધો છે સંસ્કૃત ટીકામાં, શીઘ્રપણે જેણે વિકલ્પને ગમી નાખ્યા છે તે આશ્રવથી નિવૃત્ત થાય છે. વિકલ્પોને ગમી નાખ્યા છે એટલે કે ફરીથી તે હવે ઉત્પન્ન થશે અહંભાવથી ઉત્પન્ન નહીં થાય. એવી રીતે વિકલ્પને સ્વરૂપમાંથી ગમી નાખ્યા, પહેલાં સ્વરૂપમાં એને આદર કરતો હતો, જ્ઞાનભૂમિમાં એને લઈ આવતો હતો, હવે જ્ઞાનભૂમિમાંથી એને ગમી નાખ્યા, હવે જ્ઞાનભૂમિમાં નહીં લાવે. ઉપયોગ ભૂમિ એને કહે છે, એ બુદ્ધ અધિકારમાં વાત છે, એમ અર્થ છે. પ્રવચન સાર ગાથા 92માં આવે છે ને કે અને તે બહિર્મોહ દ્રષ્ટિ તો આગમ કૌશલ્ય તથા આત્મજ્ઞાન વડે હણાઈ ગઈ હોવાથી હવે મને ફરી ઉત્પન્ન થવાની નથી. ત્યાં 92માં ગાથામાં પણ અમૃતચંદ્રાચાર્ય આ વાત કરી છે કે હવે મને ફરીને મોહની દ્રષ્ટિ ઉત્પન્ન થવાની નથી. આ પંચમારાના મુનિ કહે છે એમ નથી, આ ચોથારાની વાત છે, આ તો પંચમારાના મુનિ કહે છે. આવી અપ્રતિહત ભાવની વાત કહે વાત છે. દ્રષ્ટાંતમાં એમ લીધું કે વમળ છૂટતા વાણને છોડી દીધું છે, અને સિદ્ધાંતમાં એમ કહ્યું કે જ્ઞાન સ્વરૂપમાં જ્યાં એકાગ્ર થયો એટલે વિકલ્પો છૂટી ગયા, ત્યાં વિકલ્પોને એવા ગમી નાખ્યા કે ફરીને હવે તે ઉત્પન્ન થવાના નથી. મુનિરાજ કહે છે કે અમે અપ્રતિહત ભાવે ઉપડ્યા છીએ, ક્ષોક્ષમમાંથી ક્ષાયિક સંકિત લેશું. આ ક્ષોક્ષમ સંકિત હવે રહેવા નહીં દઈએ અમે, હવે અમે ક્ષાયિક સંકિત લેવાના છે, પણ વચ્ચે પડવાની વાત જ નથી. હવે ક્ષોક્ષમ પડે છે પણ અમારે પડવાની વાત નથી, અમે તો ક્ષાયિક સંકિત લઈ લેવાના છે. આહા, જુઓ આ દિગંબર સંતોના અંતરની અંતરના આનંદની મસ્તી. આ પંચમારાના મુનિવરો પુકાર કરીને બહુ ઊંચીથી કહે છે કે હજારો વર્ષથી બહારમાં ભગવાનનો વિરોહ હોવા છતાં અમારા અંતરંગમાં નિર્મળાનંદનો નાથ ચૈતન્ય ભગવાન અમને સમીપ વર્તે છે. બારમાં કેવળી ભગવાન તીર્થંકર ભગવાનનો વિરોહ હજારો વર્ષથી છે, પણ અંદરમાં અમારો જે ચૈતન્ય ભગવાન છે એ અમને સમીપ વર્તે છે. કોઈ પૂછે છે કે ભગવાન કેવળી પાસે તમે ગયા હતા, તમે કંઈક જીવનની પાસે જઈને આ વાત કરો છો, તો કહે છે કે ભાઈ સાંભળ, મારો નાથ ભગવાન આત્મા ચૈતન્ય પ્રભુ છે તેની પાસે અમે ગયા છીએ, એનો અનુભવ કર્યો છે, અભેદ ભાવે એનો અનુભવ કર્યો છે. ત્યાંથી અંતરમાં અવાજ આવ્યો, એ આત્મામાંથી અવાજ આવ્યો છે કે વિકલ્પોને અમે એવા ગમી નાખ્યા છે કે ફરીને હવે તે ઉત્પન્ન થવાના નથી. જેમ વોમિટ કરેલું કોઈ ખાય છે, અમે એવી મીઠાઈ ખાધી હોય, ઉલટી કરે પછી એને કંઈ પાછું ખાઈ પણ ખરા જોઈ ગયું. હા હા, વસ્તુ પરમ પારિણામિક ભાવે જે ત્રિકાળ ધ્રુવ છે તેની સન્મુખ થતા જે સ્વાનુભવ પ્રગટ થયો છે તે અનુભવ મોક્ષ લઈને જ પૂર્ણ થશે. હવે પરિપૂર્ણ દશા થયા વિના રહેશે નહીં. હવે ફરીને મિથ્યાત્વ થશે એ વાત છે જ નહીં. એ વાત જ સંભાળીશ નહીં. તું કે છે પરિણામમાં પડી જાય ખરા કે નહીં એમાં જ જવા દે. આ પ્રમાણે સર્વ વિકલ્પોને જલ્દી એકદમ શીઘ્ર મમી નાખ્યા છે એવો નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો વિજ્ઞાનઘન થયો થકો આ આત્મા આશ્રવોથી નિવર્તે છે. પવિત્રણ કાળમાં પરમાર્થ કૃપાળુ દેવના વચનનું ઉદ્ધરણ કર્યું છે. એ તો કોઈ વ્યાખ્યાન ખાલી નથી ગુરુદેવનું કે જેમાં કૃપાળુ દેવના વચનોનો આધાર અમે લેતા હોય. પછી એ વિષય જ્યાં લગભગ પૂરો થાય છે. સમ્મુખ દશા થાય છે એમાં જે ફેરફારો થાય એમાં છ પારિગ્રાહ સુધીની વાતો છ પ્રકારની વાતો લીધી. સાતમું પાનું 48 નિર્ધાન દર્શનની કેળીએ પાનું 48 વળી આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણાનું કારણ થાય છે. ચૈતન્ય વીર્ય એટલે આત્મિક પુરુષાર્થ. આત્માનો આત્મ પ્રત્યયી પુરુષાર્થને ચૈતન્ય વીર્ય કહેવામાં આવે છે. રાગનો પુરુષાર્થ કરે એને ચૈતન્ય વીર્ય નથી કહેતા. અને પરદ્રવ્યમાં તો કોઈ પુરુષાર્થ કોઈ કંઈ કરી શકતો નથી. એટલે આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય એટલે નિર્ણય સંબંધીનું જ્ઞાન ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણાનું કારણ થાય છે. એટલે જ્ઞાન કારણ અને પુરુષાર્થ કાર્ય. મુમુક્ષુ જીવને આ સ્ફૂરણ એટલે પરિણામનું અસાધારણપણું હોવાને લીધે આ સ્ફૂરણ ખ્યાલમાં પકડાય તેવું છે. જે ચૈતન્ય વીર્યનું સ્ફૂરણ છે એ અસાધારણ પરિણામ છે. એ અપૂર્વ પુરુષાર્થમાં એ જોડાયો છે. એવો પુરુષાર્થ એને ક્યારે પૂર્વે કર્યો નથી. એવું અસાધારણ પરિણમન હોવાથી એને ખ્યાલમાં પકડાય છે કે આ પુરુષાર્થ જાગ્યો. કારણ કે અદ્ભુત સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસતા પોતાના ગુણ નિધાનની સ્વભાવની અનન્ય રૂચિ ઉત્પન્ન થાય થઈ જાય છે. આમે આવા મુમુક્ષુ આત્માને ગુણ તો પસંદ હતા, ગુણ તો એને અનુમોદનનું કારણ હતું, અથવા ગુણથી એ રાજી થતો તો બીજાના ગુણ જોઈને પણ રાજી થાય. જેને પોતાને ગુણ પ્રગટાવવા છે તે બીજાના ગુણ જોઈને પ્રમોદિત થયા વિના એની ગુણ પ્રમોદ અતિશય રહે રહે એમ કરવું થયું. પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. ગુણ પ્રમોદ છે એ મુમુક્ષુને જ્ઞાનીને હંમેશા હોય છે, કેમ કે પોતે પણ પોતાના મૂળ પ્રગટ કરવા માગે છે અને ગુણવાન થવું છે. બીજાના ગુણ જોઈને પ્રમોદ ન આવે તો એ લક્ષણ સારું નથી, અને બીજાના ગુણ જોઈને ઈર્ષા આવે તો એ ઘણું ખરાબ લક્ષણ છે. ગુણ જોઈને પ્રમોદ આવો જોઈએ. તો અહીંયા તો આ મુમુક્ષુ જીવે અનંત ગુણનું નિદાન પોતામાં જોયું, એટલે ગુણ નિધાનની અનન્ય રુચિ ઉત્પન્ન થઈ જાય છે. શું લીધું આયા? કે જ્યાં પોતાનું અદ્ભુત સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસે છે ત્યાં પોતાના ગુણ નિધાનની અનન્ય રુચિ ઉત્પન્ન થઈ જાય છે. અને રુચિ અનુયાયી વીર્ય તે સિદ્ધાંત છે. પુરુષાર્થનો સિદ્ધાંત શું છે? કે રુચિ અનુયાયી વીર્ય. તે સિદ્ધાંત પ્રમાણે ચૈતન્ય વીર્યની અપૂર્વ સ્ફૂર્ણા ઉત્પન્ન થાય છે. હા, ભાવ ભાષણ થતા, ભાવ સમ્યક દર્શન પહેલા ભાવ ભાષણ થાય ત્યારે ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થાય. કેમ કે રુચિ અનન્ય થઈ માટે. એવી રુચિ પ્રત્યે એવી રુચિ પ્રત્યે કે અન્ય પણ રહી શકે નહીં. જેમ પતંગીઓ દીવાને જોઈને દીવાથી દૂર રહી શકે નહીં, ભલે દીવો એને બાળી નાખે, ઝપટ મારે તેને પાંખો બળી જવાની છે, મરી જશે. પણ પોતાનું અસ્તિત્વ ભૂલીને એ અસ્તિત્વ ખોવા તૈયાર છે એમ પર્યાય પણ જ્યાં ચૈતન્ય પરમાત્માને અદ્ભુત સ્વરૂપને જોવે છે ત્યાં પોતાનું અસ્તિત્વ ભૂલીને ઝપટ કરે છે. રુચિ છે એ ઝપટ કરે છે, એના ઉપર ઝપટ મારે છે. એટલે પુરુષાર્થ એને અનુસરીને ફુરાયમાન થાય છે. આ વાત પૂજ્ય ગુરુદેવ શ્રીએ પરમાગમ સર વચનામૃત 210માં કહી છે કે પહેલા એ વચનામૃત અવતરણ ચિહ્નમાં, બીજું છે પછી એના ઉપર સંક્ષિપ્તમાં સ્પષ્ટીકરણ આપ્યું છે કે પહેલા શ્રદ્ધામાં જ્ઞાનમાં રુચિમાં ને લક્ષમાં આવવું જોઈએ. આ બધી એક જ પર્યાયના નામ છે. અહીંયા શ્રદ્ધા એટલે સમ્યક શ્રદ્ધા નહીં, શ્રદ્ધા એટલે વિશ્વાસ. વિશ્વાસમાં આવવું જોઈએ, જ્ઞાનમાં આવવું જોઈએ, રુચિ પ્રગટવી જોઈએ અને લક્ષ્યગત પણ થવું જોઈએ. સ્વરૂપ નિશ્ચય થતા થાય, સ્વરૂપનો નિશ્ચય થાય ત્યારે આ બધી અવસ્થાઓ થાય. તો જો એમ થાય તો એના વીર્યમાં એટલે પુરુષાર્થના પરિણામમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે, અને તો સ્વભાવ સન્મુખ પુરુષાર્થ થયા કરે. સ્ફૂર્ણા એટલે સ્વતઃ સ્વતઃ સ્ફુરાયમાન થાય. એક બાજુ દિશા ફરી ગઈ પુરુષાર્થની. આ સમ્યક પહેલાની વાત છે. આ વાત ક્યારની છે? સમ્યક દ્રષ્ટિની વાત નથી ચાલતી, સમ્યક સન્મુખ નિશ્ચય થયો છે એની વાત ચાલે છે. આ જ સમ્યક દર્શનનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય જ નથી. આ 210 વચનામૃત આ રીતે છે. ઉપરોક્ત વચનામૃતમાં મુમુક્ષુ જીવને વિચાર દશાના કાળમાં પહેલા જ્ઞાનમાં સ્વરૂપ લક્ષ્ય થાય, સ્વરૂપ લક્ષ્યમાં સ્વરૂપ લક્ષ્ય થાય સાથે સાથે રુચિ અનન્ય ભાવે પરિણમે. પહેલા વિચાર દશામાં સ્વરૂપ લક્ષ્ય થાય, ઓળખાણ થતા અને સાથે સાથે અનન્ય ભાવે રુચિ પરિણમે અને શ્રદ્ધામાં એટલે વિશ્વાસ સહિત નિશંક જ્ઞાનમાં આ તત્વ આવે એ કૃપાનંદોએ પણ પ્રતિક શબ્દ લીધો. સ્પષ્ટ અનુભવાનશે પરમાર્થની પ્રતીતિ એમ લેવાનું કારણ છે. એ શબ્દ શ્રદ્ધાને પ્રતીતિ શબ્દ અહીંયા વાપરવાનું કારણ એ છે કે અત્યાર સુધી જે જાણપણું પરલક્ષી જ્ઞાનમાં કરતો હતો ને ત્યારે એને વિશ્વાસ નહોતો વિતરાગના વચનો પર. વાત તો સર્વજ્ઞ વિતરાગ જિનેશ્વર દેવની છે પણ એને વિશ્વાસ નહોતો કે સુખ આત્મામાં છે કે સુખ બહારમાં પરપદાર્થમાં છે. એ વિશ્વાસ એનો જે પરપદાર્થનો હતો એ મળતો નહોતો અને આત્મામાં વિશ્વાસ આવતો નહોતો. અહીંયા સ્વરૂપની ઓળખાણ થતાં અનંત સુખની ખાણ નજરો નજર જોઈ જાણે કે પ્રત્યક્ષ કરીને અનુભવાન છે એટલે વિશ્વાસ આવ્યો પ્રતીતિ થઈ એમ થયું છે. આ પરિણમનમાં એ તત્વ છે માટે પ્રતીતિ અને શ્રદ્ધા અને વિશ્વાસને એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. પંચાધ્યાયકારે પણ આ બધા શબ્દોનો પ્રયોગ કર્યો છે. વિશ્વાસ સહિત નિશંક જ્ઞાનમાં આ તત્વ આવે તો પુરુષાર્થની સ્ફૂર્ણા એટલે કે જોરવાળા પરિણામની દિશા બદલાઈને સ્વસન્મુખ સહજ ચાલ્યા કરે. જો આ પ્રકારે નિશંકતાથી જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ પોતાનું સ્વરૂપ આવે તો પુરુષાર્થની સ્ફૂર્ણા એટલે કે જોરવાળા પરિણામની દિશા, સાદી ભાષા લઈએ તો પરિણામમાં જોર આવે એની દિશા બદલાઈ જાય અને સ્વસન્મુખ સહજ એ ચાલ્યા કરે. આ રીતે સમ્યક દર્શન રૂપ દશા થયા પહેલા ઉક્ત પ્રકારે દિશા બદલાય છે, સ્વસન્મુખની દિશા બદલાઈ જાય છે. સ્વસન્મુખની દિશા બદલાયા વિના દશા બદલાતી નથી તેવો નિયમ છે. મિથ્યાત્મટીને સમ્યક થાય એવી જે દશા પલટે બદલો કરે એ દિશા બદલાય વિના દશા બદલાય નહીં એ સિદ્ધાંત છે, નિયમ છે. ઉક્ત વચનામૃતમાં અનેકાંત કર્યું છે કે આ જ રીતે ઉપાય છે ને બીજી રીતે સમ્યક દર્શનનો ઉપાય નથી. અસ્તિ નાસ્તિથી કહ્યું ને એનું નામ અનેકાંત. એક જ વાતને અસ્તિ અને નાસ્તિ બે પ્રકારે કહેવું તે અનેકાંત વાત છે. આમ પણ છે ને બીજી રીતે પણ છે એનું નામ અનેકાંત વાત નથી. તેને તે આ છે ને બીજું નથી એમ કહેવું તે અનેકાંત છે. અને વ્યવહારમાં પણ એ પ્રકાર છે કે આ ઘર મારું છે જેની ચારે દિશામાં આ પ્રકારે મકાન કે રસ્તો વગેરે છે જે હોય તે એની ચતુર્દિશાનું વર્ણન કરે છે કે નહીં. તેમાં મારા એકલાનો સુવાંગ હક હિસ્સો છે અને મારા સિવાય કોઈનો પણ હક હિસ્સો દરદાવો નથી. સુખવટ કરે છે કે નહીં દસ્તાવેજમાં કેમ કે નહીતર કોઈક દાવો લાવે. ભાઈ હોય તો ભાઈ દાવો કરે, પડોશી તો પડોશી કરે, અથવા કોઈ પહેલાં કોઈ વેચાણ જેને લીધું હોય એ દરદાવો લાવે કાંઈ શું. એવું પાક્કું કરે અસ્થિ નાસ્તિ થી કે મારું છે ને બીજાનું નથી ત્યાં તો બરાબર પાક્કું કરે છે. ત્યાં અનેકાંતવાદ બીજી રીતે નથી આવતો, ત્યાં તો ચોખ્ખો પાકો થાય એવી રીતે અનેકાંતવાદ આવે છે. સામાન્ય માણસો પણ આટલું પાકું કરે પોતાનું ઘર તો આચાર્ય પોતાનું સ્વરૂપ પાકું ન કરે. હે તો મહાન મતિશુદ્ધ જ્ઞાનના ધારક છે, મહાન નિર્મળ એવા મતિશુદ્ધ જ્ઞાનના ધારક છે. એ સાતમી વાત આવી. હવે આઠમા પ્રકારનો ફેરફાર, સાતમામાં પુરુષાર્થ લીધો, પુરુષાર્થની દિશા લીધી. મળી રૂચિતો એમાં એના પેટામાં આવી ગઈ, પુરુષાર્થના પેટામાં રૂચિતો આવી ગઈ. મળી સ્વરૂપ પ્રાપ્તિની તીખી ભાવના પૂર્વક સ્વરૂપની અંતર વિચારણામાં આત્મ સ્વરૂપનો નિશ્ચય થાય છે, તે નિશ્ચય જ્ઞાનની ઉપયોગરૂપ દશામાં થાય છે. શું કહેવું છે અહીંયા? અહીંયા થોડો ઉપયોગ અને લબ્ધનો વિષય લીધો છે. આ આઠમામાં કયો ફેરફાર લીધો છે? ઉપયોગ અને લબ્ધમાં શું ફેરફાર થયો, તે કેમ થયો, આ ઉપયોગ કેમ થયો? કે સ્વરૂપ પ્રાપ્તિની તીખી ભાવના પૂર્વક થયો છે. જેને સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના હોય એ જ સ્વરૂપ નિશ્ચય સુધી પહોંચે. બીજો તત્વની ગમે એટલી વિચારણા કરે પણ ભાવના ન હોય તો પહોંચે એને, આ એનું પૂર્વ પર્યાય છે ભાવનાની. વળી સ્વરૂપ પ્રાપ્તિની તીખી ભાવના પૂર્વક સ્વરૂપની અંતર વિચારણામાં, બાહ્ય વિચારણામાં નહીં પણ અંતર વિચારણામાં આત્મ સ્વરૂપનું નિશ્ચય થાય. કારણ એ છે કે પોતાને ગુણવાન થવું ગમતું નથી. જેને ગુણવાન થવું ગમતું હોય તેને બીજાના ગુણો જોઈને પ્રમોદ આવ્યા ના રે નહીં. તે એવી રીતે કે એ બીજાના ગુણમાં, ગુણની સાથે કંઈ સર્વગુણ સંબંધ તો કંઈ મુમુક્ષુ હોય નહીં. એનામાં કોઈ કોઈ દોષ પણ હોય કોઈ પણ જાતના, પણ એનો ગુણ જોઈને એને પ્રમોદ આવે ને દોષ એનો ગૌણ થઈ જાય અને ફેંકાઈ જાય. શું એ ઠીક છે, દોષ તો હોય માણસમાં, પણ આનો આ ગુણ છે એ લેવા જેવો છે. પછી જે પ્રકારનો ગુણ હોય એને મુખ્ય કરે. આવી ગુણ દ્રષ્ટિ ગુણગ્રાહકતાનું કારણ છે. ગુણ દ્રષ્ટિ છે તે ગુણગ્રાહકતાનું કારણ છે, અને ગુણ છે તે સ્વભાવરૂપ હોવાથી આત્માના સ્વભાવમાં બધા ગુણો છે. તે ગુણની દ્રષ્ટિ તે સ્વભાવની દ્રષ્ટિ થઈને ઊભી રહેશે પછી, એટલે સ્વભાવ દ્રષ્ટિનું મૂળિયામાં પડ્યું છે. દોષ દ્રષ્ટિ તે વિભાવ દ્રષ્ટિ છે, અને એ સ્વભાવ દ્રષ્ટિથી વિપરીત છે એટલે એ દ્રષ્ટિ દ્રઢ ન થાય અને બીજાના ગુણ જોઈને પ્રમોદ ન થાય તો દોષ દ્રષ્ટિની પ્રધાનતા વર્તતી હોય તો પણ એવું બને છે અને એ આત્માને ઘણું નુકસાનકારક થાય છે. બીજાના ગુણો જોઈને ક્યારેક ઈર્ષા પણ આવી જાય તેનું શું કારણ હોઈ શકે? તેનું કારણ તો દોષ દ્રષ્ટિની તીવ્રતા છે, એને ઈર્ષા આવી જાય છે. ખરેખર તો એને પ્રમોદ આવવો જોઈએ, એના બદલે ઘણું વિપરીત પરિણામ આવે છે. એ વિપર્યાસને બતાવે છે કે વિપર્યાસ અહીંયા ઘણો છે. ઉપરના દોષ ટાળવા માટે શું કરવું જોઈએ? ગુણ પ્રાપ્તિની ભાવના હોવી જોઈએ, ગુણવાન થવા માટેની પોતાની અભિલાષા હોવી જોઈએ, પોતાના આત્મગુણો પ્રગટ કરવાની અભિલાષા હોય તો ગુણ દ્રષ્ટિ કામ કરે છે. ઠીક છે, આઠમું લઈએ આપણે. એ સ્વરૂપ પ્રાપ્તિની તીખી ભાવના પૂર્વક સ્વરૂપની અંતર વિચારણામાં આત્મ સ્વરૂપનો નિશ્ચય થાય છે, તે નિશ્ચય જ્ઞાનની ઉપયોગરૂપ દશામાં થાય છે. જ્ઞાનની બે દશા છે, એક લબ્ધરૂપ અને એક ઉપયોગરૂપ. ઉપયોગને લબ્ધમાં ઘણા ન સમજે, પણ લબ્ધ એટલે પ્રાપ્ત, લબ્ધ જ્ઞાન એટલે પ્રાપ્ત જ્ઞાન, અને ઉપયોગ રૂપ જ્ઞાન એટલે વ્યાપાર રૂપ જ્ઞાન, પ્રવૃત્તિ રૂપ જ્ઞાન. વ્યાપાર એટલે પ્રવૃત્તિ. દ્રષ્ટાંત લઈએ કે અત્યારે આપણો ઉપયોગ રૂપ જ્ઞાન શાસ્ત્ર તત્વચર્ચામાં લાગેલો છે. એ વખતે બીજા દુનિયાના વિષયોનું આપણને જ્ઞાન પ્રાપ્ત છે, જેમ કે કોઈ વેપાર કરે છે તો વેપારનું જ્ઞાન એને પ્રાપ્ત છે કે વેપાર કેવી રીતે થાય, હિસાબ લખતો હોય એને હિસાબનું જ્ઞાન છે, ગણિતનું જ્ઞાન છે કે કેવી રીતે એકાઉન્ટ તૈયાર થાય, બહેનોને રસોઈનું જ્ઞાન છે, દાળ ભાત શાક રોટલી ખાવાનું બીજું કીધું જમવાનું કેવી રીતે તૈયાર થાય. હવે અહીંયા તો એ વિષય નથી ચાલતો અત્યારે, જે જ્ઞાન બીજું પ્રાપ્ત થયું છે એ વિષય કાંઈ અત્યારે ચાલતો નથી. તો એ જ્ઞાનનો એ વિષય નથી ચાલતો ત્યારે એ જ્ઞાન નાશ પામી ગયું કે નહીં? એ જ્ઞાન લબ્ધરૂપ વર્તે છે, પ્રવૃત્તિરૂપ નથી વર્તતું, પણ લબ્ધરૂપ વર્તે છે, નાશ નથી પામ્યો. એમ જ્ઞાનની બે પ્રકારની દશા છે, એક લબ્ધરૂપ અને એક પ્રવૃત્તિરૂપ એટલે ઉપયોગરૂપ. હવે અહીંયા એ સંબંધીની થોડી ચર્ચા કરવી છે કે સ્પષ્ટીકરણ કર્યું કે તે નિશ્ચય જ્ઞાનની ઉપયોગરૂપ દશામાં થાય છે. તે ઉપયોગ થયા બાદ ઉપયોગનું લબ્ધ પરિણતિરૂપ પરિણમવું થાય છે. હવે શું છે નિયમ? કે જે જે જ્ઞાનની પ્રવૃત્તિમાં જ્ઞાનોપયોગ થાય અને જે જે વિષયનું જ્ઞાન થાય ઉપયોગ દ્વારા, તે જ્ઞાન લબ્ધમાં જાય એટલે જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. એને એ જ્ઞાનની એને પ્રાપ્તિ થઈ ગઈ. એમ અહીંયા આત્માનો નિશ્ચય ઉપયોગમાં થયો, પછી એ ઉપયોગ તો પાછો પલટાઈ ગયો, પાછો ઉપયોગ બીજા પદાર્થો ઉપર ગયો ઉદયને કારણે. તો પછી આ નિશ્ચયનું શું થયું? નિશ્ચય નાશ પામી ગયો કે નહીં? નિશ્ચય નાશ નથી પામ્યો, આત્માની ઓળખાણ ચાલુ રહી ગઈ. જેમ મેં તમને કાલે પહેલા વહેલા જોયા, પાછા આજે મેં તમને જોયા ત્યારે મને મારો જે નિશ્ચય હતો એ સંબંધીનો, કે જે કાલ મેં જે વ્યક્તિને જોઈ હતી તે જ વ્યક્તિને આજે હું જોઉં છું. કેમ કે કાલની ઓળખાણ મારી ચાલી નથી ગઈ. કાલે જે ઉપયોગ થયો હતો એ ઉપયોગ લબ્ધમાં ગયો હતો, એનો નાશ નથી પામ્યો એમ છે. નહીતર શું થાય કે પર્યાય વહી જાય, જ્ઞાનની પર્યાય ચાલી જાય ત્યારે એ જ્ઞાનનો પણ નાશ થઈ જાય. કેમ કે પર્યાયનો નાશ થઈ ગયો ને, પર્યાયનો નાશ થઈ ગયો તો એ જ્ઞાનનો પણ નાશ થઈ જવો જોઈએ. બીજા દિવસે તમે હામાં મળે છે, ભાઈ કોને ખબર ના, હું તો તમે ઓળખતો નથી, આજે ફરીને પહેલા વહેલા જોઈએ, એના જેવું થઈ જાય. એવું તો કાંઈ બનતું નથી, પ્રેક્ટિકલી એવું નથી બનતું. પ્રેક્ટિકલી તો એમ બને છે કે બરાબર છે, હું તમને ઓળખું છું, કાલે આપણે મળ્યાતા, આપણે પરિચય થયો તો હું તમને બરાબર ઓળખી ગયો કે કાલે તમે મળ્યાતા તે જ છો. કેમ કે લબ્ધ જ્ઞાન ચાલુ હતું. એમ અહીંયા સ્વરૂપની ઓળખાણ થઈ અને ઉપયોગ બીજે ગયો પણ એનું લબ્ધ જ્ઞાન ચાલુ રહી જાય. સ્મૃતિ છે ને એ વિસ્મૃત થાય છે, અને સ્મરણ વિસ્મરણ સાથે બહુ સંબંધ નથી. લક્ષ છે, લક્ષ અહીંયા લક્ષ થાય છે, એટલા માટે શું કીધું કે લક્ષમાં આવે છે, તો લક્ષવાળું ચીજ ઘૂસાતી નથી. સ્મરણમાં વિસ્મરણ થઈ જાય પણ લક્ષમાં વાત આવી ગઈ હોય એ જાય નહીં એમ કહેવું છે. એટલો ફરક છે. અહીં નિશ્ચય થયો ત્યાં લક્ષ થઈ ગયું સાથે સાથે, અને લક્ષ થવા અને તેહનો, તેહનો એટલે આત્મ સ્વરૂપનો, શાસ્ત્ર કયા સુધી શાસ્ત્રના જે સ્વાધ્યાયો છે એની પાછળ હેતુ સ્વરૂપની ઓળખાણ કરાવવાનો રહેલો છે. તે ઉપયોગ થયા બાદ ઉપયોગનું લબ્ધ પરિણતિરૂપ થાય છે. આવું જ્ઞાનનું લબ્ધ થયું તેવું પૂર્વે કદી થયું નથી. શું આ પણ અપૂર્વ લબ્ધ છે? કેમ કે આવી ઓળખાણ કદી કદી ઉપયોગમાં થઈ નહોતી. ઉપયોગમાં ઓળખાણ થઈ ને એનું લબ્ધ થયું એ પણ અપૂર્વ લબ્ધ થયું. અર્થાત વધારે સ્પષ્ટ કરીએ છીએ કે પૂર્વે જે જ્ઞાનનું લબ્ધ હતું તેમાં રાગ અને પર તે હું તેવું લબ્ધ હતું. કેવું લબ્ધ હતું? હું રાગરૂપ છું, હું શરીરરૂપ છું, એવો ઉપયોગ થતો હતો અને એનું લબ્ધ થયા કરતો હતો. પણ હું આવો ચૈતન્ય જ્ઞાયક સ્વરૂપી આત્મા છું એવો ઉપયોગ તો કદી થયો નહોતો અને એમાં હું પણ કદી આવ્યું નહોતું. એટલે જે ઉલટું લબ્ધ હતું એવા અને તેવા અનાદિથી લબ્ધ સહિત કોઈ પણ જીવ લબ્ધમ પરિણતિમાં ઉપરોક્ત પ્રકારે ફેરફાર થયા વિના આત્માનું ચિંતન દ્રવગુણ પર્યાય અથવા ઉત્પાદવી ધ્રુવથી કરે, વારંવાર તે ચિંતન દ્વારા એકાગ્ર થવા આશા ધરે તો પણ એકાગ્રતા થઈ શકતી નથી. શું કે છે? સ્વરૂપની ઓળખાણ કર્યા વિના, શાસ્ત્ર વાંચીને, આત્માના દ્રવ્યનું પર્યાયને ઉત્પાદવી ધ્રુવથી સ્વરૂપ જાણીને, રાગની પ્રધાનતામાં જાણીને, તો રાગ તે હું તો અનાદિનું પડ્યું છે, જ્ઞાન તે હું એ તો આ લબ્ધમાં ફેરફાર થયો ને એટલે લબ્ધ તો જૂનું પડ્યું છે. હવે ઉપયોગમાં આવી રીતે વિકલ્પ કર્યા કરે, એકાગ્રતા કદી થાય? ઓળખાણ પૂર્વક જ્ઞાનના આધારે ઓળખાણ પૂર્વક આખું લબ્ધ બદલાઈ જવું. કેમ કે લબ્ધમાં ઉલટો સુલટો ફેર છે. અનાદિનો લબ્ધનો એવો નિશ્ચય પીડ્યો છે, લબ્ધનો નિશ્ચય એવો પીડ્યો છે કે રાગ તે હું ને શરીર તે હું, એ આખો ઓળખાણ છતાં પલટો મારી દીધો. હવે એવું જે અનાદિનું લબ્ધ હતું એવા લબ્ધના લબ્ધવાળી સ્થિતિમાં કોઈ આત્માનું ચિંતન કરે અને વારંવાર ચિંતન દ્વારા આત્મામાં એકાગ્ર થવાની આશા ધરે તો તેમાં એકાગ્રતા થઈ શકતી નથી. એટલે એવી આશા ફળીભૂત થતી નથી. આ કેમ આત્માનું ચિંતન નિષ્ફળ જાય છે? નિર્ણય થયો નથી, ઓળખાણ થઈ નથી, તો એકાગ્ર થઈ શેમાં? જેની ઓળખાણ જ નથી થઈ તો તું એકાગ્રતા શેમાં કરીશ? થવાનો સવાલ રહેતો નથી ને. અહીંયા તો ઓળખાણ થતા સ્વરૂપ એવું સુંદર છે કે એક સ્વરૂપની આસક્તિ ઊભી થઈ જાય છે, પરિણામ ખેંચાઈ ને આવે છે. એવું સ્વરૂપ છે કે જેને જોતા પરિણામ ખેંચાયા વિના રે નહી. અભિપ્રાય નો વિષય લબ્ધ સાથે સંબંધ રાખે છે. અભિપ્રાય નો વિષય લબ્ધ સાથે સંબંધ રાખે છે. ઉપયોગ તો વેપાર છે અને એમાં તો લબ્ધ અને અભિપ્રાયથી બીજી જાતનો પણ ઉપયોગ ચાલે ખરો. ઉપયોગનું બળ નથી, લબ્ધનું બળ છે. જેમ કે અત્યારે લબ્ધમાં અને અભિપ્રાયમાં એમ છે કે હું દેહાદી સ્વરૂપ છું, બરાબર, આવું ગ્રસ્ત છું, આવા કુટુંબ વાળો છું, આ બધું ચાલે છે ને, પીડ્યું છે. હવે જયારે તત્વજ્ઞાન નો અભ્યાસ કરે, સ્વાધ્યાય કરે, ત્યારે હું આત્મા છું એમ વિકલ્પ કરે છે અને એ ઉપયોગ સાથે વિકલ્પ કરે છે. વિકલ્પની સાથે ઉપયોગ પણ જોડાય છે. બળ લબ્ધનું છે, ઉપયોગનું નથી આમાં. એટલે ઉપયોગ સફળ થતો નથી. લબ્ધ ફેર્યું હોય તો સફળ થાય. એવી જ રીતે જ્ઞાન દશામાં હું આત્મા છું એવું લફ્ઝ પડ્યું છે એવો ઉપયોગમાં એમ કે મને તાવ આવ્યો છે. બોલે શું તાવ? શરીરને આવ્યો છે કે આત્માને આવ્યો છે? શરીરનું ટેમ્પરેચર વધ્યું છે, જ્ઞાનમાં બરાબર છે, જ્ઞાનમાં બરાબર છે કે આત્માને તાવ આવતો નથી, પણ બોલે એમ કે મને તાવ આવ્યો છે. લાવો જરા થર્મોમીટરથી માપી જોઈએ કેટલો તાવ છે, તાવ હોય તો દવા લઈ જઈએ. શું? અને બોલે એમ કે મને તાવ આવ્યો છે, પણ એ વિકલ્પ એનો નિષ્ફળ જાય છે. કેમ કે લબ્ધ બીજું પીડ્યું છે, જેમ અજ્ઞાનીનો સવળો વિકલ્પ બેકાર જાય છે, નિષ્ફળ જાય છે, તેમ જ્ઞાનીનો અવળો વિકલ્પ પણ બેકાર જાય છે અને નિષ્ફળ જાય છે. એટલે જ્ઞાની બંધાતો નથી એમ કીધું છે. નિર્ધારાધિકાર ચાલે છે ને, એમાં એ કેમ બંધાતો નથી એનું કારણ છે કે અંદર બીજું પીડ્યું છે, એનું બળ એનું છે, પરિણતિનું બળ છે, લબ્ધનું બળ છે. ઉપયોગ તો ઉપર છેલ્લો થાય છે. એનું વિસ્મરણ, હા વિસ્મરણ ન થાય. એટલે અજ્ઞાન દશામાં શું છે કે વિસ્મરણ થતું નથી. હું દેહ સ્વરૂપ છું એનું વિસ્મરણ નથી થતું. એનો પુરાવો શું? અહીંયા હમણાં એક બોમ્બનો ધડાકો થાય છે, પહેલાં આંખ વીંચી જશે. સૌથી પહેલાં શું થશે? આંખ વીંચાઈ જશે. ત્યારે એવો વિકલ્પ કર્યો હતો તમે કે મારા બધા આખા શરીરના અવયવોમાં સૌથી કિંમતી આંખ છે, માટે પહેલાં આંખને બચાવી લઉં. આટલો વિચારવાનો ટાઈમ ન મળ્યો તમને, પણ લબ્ધમાં પડ્યું છે કે શરીર તે હું, એટલે એનો સૌથી કિંમતી અંગ છે, એની સુરક્ષા પહેલી થશે. જે ઉલટો નિશ્ચય છે એ સુલટો નિશ્ચય થતાં બદલાઈ ગયો. કોઈ પણ નિર્ણય ખોટો થયો હોય એ સાચો નિર્ણય થાય ત્યારે બદલાય કે ન બદલાય? હે, તમે એક ખોટો રૂપિયો લઈ લીધો, તમે સારો દેખાવ સારો હતો એટલે ખખડાવ્યો નહીં, લઈ લીધા. પછી તમે વાપરવા ગયા ત્યારે સામો માણસે કીધું કે આ રૂપિયો તમે મને બીજો આપો તો રૂપિયો તમે મને ખોટો આપો છો. હે, ખોટો છે, લાવો ખખડાવીએ. ખખડાવ્યો ને હા ઉભો જો નીકળ્યો. નિર્ણય બદલાઈ ગયો કે નહીં કે આ રૂપિયો હાચો છે ખોટો? એ ખોટો. એમ ખોટો નિર્ણય સાચો નિર્ણય થતાં એનું સ્થાન, નિર્ણયનું સ્થાન બદલાય છે એમ છે. એટલે તો ઊંચો નિર્ણય ચાલ્યો જ જાય ને, સવળો નિર્ણય થાય તો ઊંચો ચાલ્યો જાય, તો સીધી સાદી વાત. વિશેષ વિસ્તાર છે, આવતીકાલે તો બનશે.